गोकरणमन् करो मानयः का आत्मज्ञान की प्राप्ति मंगलमय सुखसा मंगलमय सुखसा। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र से ज्ञान मात्र से वो शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु प्रति समय आ जागृति बनी रहे आ जागृति नु नाम धर्म छे। शरीर नी प्रत्येक क्रिया ना काढ़े अने विकल्पो ना वहता आ प्रवाह मा मारु क्याई पण चैतन्य पणु भळ्यु नथी ने दरेक समये आ चैतन्य पणानी जागृति के चैतन्य प्रदेशोनी बार मारी क्याई सत्ता नथी। ज्यारे आ जागृति प्रति समय वर्ते छे त्यारे सहज रूपे ज्ञानी नी दशा ए प्रगट थाई छे अने ए दशा प्रगट थता मुक्ति नी तरफ नी जे यात्रा छे ए यात्रा प्रारंभ थाई छे। आजे आपणे अपूर्व अवसर पर चर्चा करीए छे परम कृपाळु देवे अपूर्व अवसर काव्य नी जे रचना करी छे जेमा 14 गुणस्थान नो आरोहण क्रम अने ए 14 गुणस्थान मा उत्तरोत्तर आत्मा नो चैतन्य नो विकास केवा प्रकारे थाय छे एनु वर्णन कर्यु छे अने साथे साथे भावना पण भावी छे के भले द्रव्य दृष्टि ए हूँ त्रिकाल शुद्ध भगवान आत्मा छु पण आज पर्याय जे छे ये पर्याय पण कोई अपेक्षा ए मारू स्वरूप छे अने एटला माटे ज्यां सुधी नई विवक्षा नु ज्ञान न थाय त्यां सुधी जीव एकांत ना आग्रह मा पड़ी जाय अने एटला माटे आजे आखा द्रव्यना स्वरूप ने लक्ष्य मां राखीने आखो गुणस्थान नो आरोहण क्रम केवी रीते छे एना उपर आपणे चर्चा करीशुं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी नी आ विशेषता हती के ज्यारे पण कोई विषय आवे त्यारे त्यांथी शुरुआत करे के आ द्रव्य छे गुण छे के पर्याय छे अने खास वाते કે જ્યારે આત્મામાં રાગ અને દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે તો એ રાગ અને દ્વેષના ભાવનો કરનારો કોણ છે તો આપણે કોઈ એમ કીધું કે શત્રુ એ રાગ અને દ્વેષના ભાવનો કરનારો છે કે શત્રુના કારણે મને ક્રોધ થયો તો શત્રુ તો નિમિત્ત છે એટલે કોઈ કીધું કે શત્રુના કારણે ક્રોધ નથી થયો ક્રોધ તો એ સમયે ચારિત્ર મોહનો ઉદય હતો એટલે થયો પણ ખાસ એ છે કે શત્રુ જેમ નિમિત્ત છે એમ ચારિત્ર મોહનો ઉદય પણ નિમિત્ત છે એ કઈ ઉપાદાન નથી અને એટલા માટે આ ક્રોધનો જે ભાવ થયો તો કેવી રીતે થયો કે આત્માની પર્યાય છે આત્માની ઉપાદાનગત યોગ્યતા એ સમયે એવી હતી કે આ ક્રોધનો ભાવ થયો એટલે જેવી રીતે શત્રુ ઉપર આરોપ લગાવવો યોગ્ય નથી એવી જ રીતે કર્મના ઉદયથી ક્રોધ આવી ગયો એવો આરોપ લગાવવો યોગ્ય નથી કારણ કે બંને નિમિત્ત છે અને એટલા માટે કે આ જે બહિરંગ નિમિત્ત છે શત્રુ અને કર્મનો ઉદય અંતરંગ નિમિત્ત છે પણ છે બંને નિમિત્ત અને આ એટલું સૂક્ષ્મ સ્વરૂપ છે કે પુણ્યના ઉદયથી પૈસા આવે છે અને પાપના ઉદયથી બીમારી આવે છે એ વાત ખોટી છે. પુણ્યના ઉદયથી પૈસા આવે હું તો નથી લાવતો, પણ કે પુણ્યના ઉદયથી આવે છે અને બીમારી કઈ ખાવા પીવાથી નથી થઈ, એ તો પાપના ઉદયથી થઈ. એટલું સૂક્ષ્મ સ્વરૂપ છે કે યહ પરિણમતી સકર્તા, જે કાર્ય રૂપે પરિણમ્યું છે એ કાર્યનું કરનારું છે. તો જયારે કાર્ય થયું કે બેંકમાંથી એ પૈસા ઘર સુધી આવી રહ્યા છે, બેંકમાંથી જયારે ઘર તરફ આવે છે ત્યારે એ કાર્ય થઈ રહ્યું છે, એ કાર્યના પરિણમનમાં જે વ્યક્તિ એ કાર્યની અંદર ભળેલી નથી. બે દ્રવ્ય એટલા સ્વતંત્ર છે કે એ સમયે અહીંયા આત્મામાં જે પુણ્યના કર્મ બંધાયેલા છે એ પુણ્યના કર્મ ઉદયમાં આવે છે અને ધન ત્યાંથી ઘરે આવે છે. તો એ ધનના જે પરમાણુ છે અને આત્મામાં બંધાયેલા જે પુણ્ય એના જે પરમાણુ છે એ બે જુદા છે કે એક જ છે? એ જુદા છે. તો જુદા છે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. તો આ પુણ્યનો જે ઉદય છે, અહીંયા પુણ્યના કર્મ જે ઉદયમાં આવી રહ્યા છે એ પેલા ધનને લાવનારા નથી. એટલે પુણ્યના ઉદયથી ધન આવતું નથી. તો એ ધનની પોતાની એવી યોગ્યતા છે એ સમયની કે એ બેંકથી ઘર સુધી આવે છે અને આ પુણ્યનો ઉદય નિમિત્ત તરીકે કહેવાય છે ને, નિમિત્ત કાર્યનું કરનારું નથી. એવી રીતે પાપના ઉદયથી બીમારી આવે છે. હવે પાપના ઉદયથી બીમારી આવે તો પાપના કર્મ અને શરીર, અત્યારે તાવ આવ્યો ને ગરમ થયું, તો જયારે શરીર ગરમ થાય છે ત્યારે ગરમ થયું એ ઠંડામાંથી ગરમ રૂપ પરિણમન થયું, એ શરીરના પરમાણુનું પરિણમન છે. અને પાપના કર્મ જુદા છે અને શરીર જે ઠંડાથી ગરમ થયું એ પરમાણુ જુદા છે, જેને આપણે કહ્યું તાવ આવ્યો. તો પાપના કર્મ એ શરીરના પરમાણુનો કરનારો કેવી રીતે બને? કારણ કે તે પરમાણુ જુદા જુદા છે. એટલે દ્રવ્યની સ્વતંત્રતાની સૂક્ષ્મતાથી જયારે દેખીએ ત્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરનારું નથી એમ કહીએ તો કર્મનો ઉદય પણ કાર્યનો કરનારો નથી. આત્મામાં જે રાગ દ્વેષના ભાવ થાય છે કર્મના ઉદયથી નથી થતા, એટલે આત્માની પોતાની એ સમયની પર્યાયની યોગ્યતાથી થાય છે. એટલા માટે આખું દ્રવ્યનું સ્વરૂપ એવું છે કે દ્રવ્યમાં દ્રવ્ય, ગોળ અને પર્યાય આ ત્રણે ત્રણ. હવે એમાં જયારે એમ કહીએ કે દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે, તો પર્યાય સાથે અંદર આવી તો એ આખું દ્રવ્ય થયું, એ પ્રમાણનો વિષય થયો કે જેમાં આખું દ્રવ્ય છે. હવે આત્માની જે અનુભૂતિ થઈ તો અનુભૂતિના કાળે આત્મા અનુભવમાં આવે છે, એમાં પર્યાયમાં આનંદના સાગર ઉછળે છે. તો આનંદના સાગર ઉછળે છે ખબર પડે છે કે નથી પડતી? જણાય છે કે નથી જણાતા? કે જણાય છે. તો જ્ઞાનીને પર્યાયમાં આનંદના સાગર જે ઉછળે એ જણાય છે. તો ધ્યાન એના તરફ હતું કે ત્રિકાળી તરફ હતું? ભિખારી તરફ ધ્યાન હતું તો આ ખબર કોને પડી કે આનંદના સાગર ઉછળ્યા? અને જો આનંદના સાગર ઉપર ધ્યાન ગયું કે આ જો આનંદનો સાગર ઉછળ્યો તો પછી ત્રિકાળી ઉપર ધ્યાન ક્યાં રહ્યું? એટલે આખું જે સ્વરૂપ છે અનુભૂતિમાં કે પર્યાય સહિતનું આખું દ્રવ્ય એ જ્ઞાનનો વિષય બને પણ દ્રષ્ટિનો વિષય ન બને. આ જ્ઞાનનો વિષય ને દ્રષ્ટિના વિષયનો ભેદ જો સમજાશે તો તે આ અપૂર્વ અવસરની જે ભાવના છે કે પર્યાયમાં આવી નિર્મળતા પ્રગટ થાય તો ખબર પડશે કે દ્રવ્ય શુદ્ધ છે. તો પછી પર્યાયની ચિંતા શું કામ જ્ઞાનીઓને થાય? જ્ઞાનનો જે વિષય છે એ આખું લોકાલોક બને તોય વાંધો નથી. એ કેવળી ભગવાનનો જ્ઞાનનો વિષય લોકાલોક છે પણ દ્રષ્ટિનો વિષય ત્રિકાળી ધ્રુવ એક ભગવાન આત્મા છે. એટલે જ્ઞાનનો વિષય લોકાલોક બને એમાં વાંધો નથી પણ દ્રષ્ટિનો વિષય તો એક જ રહે છે. અને જ્ઞાનનો વિષય જે છે કે પર્યાય જે આનંદ જે પ્રગટ થયો કે આનંદ સહિત ની પર્યાય જે પ્રગટ થઈ છે એ જ્ઞાન ની અંદર જણાય છે. અનુભવ ના કાળ માં પર્યાય માં પ્રગટ થયેલો આનંદ જણાય છે. જણાય છે શબ્દ વાપર્યો છે, જાણવા જાય છે એમ નહી. જાણવામાં કોઈ રૂચિ નથી, એ તો સહજ પર્યાયમાં એ છે ને, જાણવામાં આવી જાય. પણ દ્રવ્ય ઉપરનું જોર, દ્રષ્ટિ આખી દ્રવ્ય ઉપર છે. પર્યાયમાં એ આનંદ વ્યક્ત થયો. જેમ આ દ્રવ્યની દ્રષ્ટિ અને પર્યાય સહિતનું દ્રવ્ય જ્ઞાનનો વિષય, જેમ તમે સોનું છે, સોનું પીળું છે, હવે તમે ખાલી એટલું જ જાણ્યું છે કે સોનું પીળું છે, તમે ખાલી એટલું જ જાણ્યું કે હું આત્મા શુદ્ધ છું, તો ક્યારેય શુદ્ધ આત્માની પ્રાપ્તિ નહીં થાય. એટલા માટે, કારણ કે જેને એટલું જ જાણ્યું કે સોનું પીળું છે, હવે ખાણમાં જશે અને ખાણમાં એને જઈને બધે જોયું કે પીળું સોનું મળ્યું નહીં, માટી સાથે મળેલું હતું, તો એને જ્ઞાનમાં એ જાણવું પણ જરૂરી છે કે માટી સાથેનું મળેલું સોનું અશુદ્ધ સોનું પણ સોનું છે. આવું સોનું પણ હોય છે. જ્ઞાનના અંદર એ જાણવું જરૂરી છે મલિન સોનાને પણ એની દ્રષ્ટિમાં રાખે શુદ્ધ સોનું. જ્ઞાનમાં અશુદ્ધ સોનાનું સ્વરૂપ પણ જાણે તો ક્યારેક સોનું એને મળશે. એકલું પીળું સોનું કરે ને એ જ સોનું, તો ક્યાંય સોનું મળશે નહીં એને, કારણ કે એને એટલું જ જાણ્યું કે આટલું જ સોનું સોનું હોય છે. એટલે જ્ઞાનનો જે વિષય છે એ તો આખું દ્રવ્ય છે, પર્યાય સહિતનું બધું, અને દ્રષ્ટિનો જે વિષય છે એ એકલું શુદ્ધ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. બે વસ્તુ છે કે જે પર્યાયમાં મોક્ષ પ્રગટ થાય છે, એ પર્યાયમાં પ્રગટ થતો મોક્ષ. હવે ધ્યેય તો એ છે મોક્ષનું, આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, આ જે છે આ પર્યાયમાં પ્રગટ થતો મોક્ષ, અને આ છે આ બહારના સંયોગો, બધા ઘર પુત્ર પત્ની પરિવાર વગેરે. તો આપણું જે લક્ષ્ય તો મોક્ષ છે, આ લક્ષ્ય નથી તો એને એમ કહેવાય અલક્ષ્ય. આ લક્ષ્ય છે, આ અલક્ષ્ય છે. હવે તમે જો લક્ષ્ય ઉપર પણ ધ્યાન જાય છે તો ત્રિકાળી ઉપર દ્રષ્ટિ જાય, તો ત્રિકાળી ઉપરથી અહીંયા ઉપયોગ ઘટી જાય છે. એટલે કીધું કે મોક્ષના લક્ષ્યને જ્ઞાનમાં તો જાણો, પણ જો એ તમારી દ્રષ્ટિમાં આવી ગયો તો અહીંથી દ્રષ્ટિ હટી જશે. એટલે જ્ઞાનનો વિષય બને એને ખબર છે, એનું ફળ આ મોક્ષ છે. આત્મ ધ્યાનનું ફળ મોક્ષ છે. જેમ કોઈ છોકરાને એમ ક્રિકેટમાં એને ખબર છે કે જો ક્રિકેટ સારું રમીશ તો ક્રિકેટના રમવાના ફળમાં મને હમણાં મેચ જીતવાની થશે, મને પુરસ્કાર મળશે. હવે એ પુરસ્કાર મળવાનો છે એના જ્ઞાનનો વિષય છે, એને ખબર છે, એનું લક્ષ્ય છે કે મને પુરસ્કાર મળે. હમણાં હું જીતી જઈશ, હમણાં જીતી જઈશ. પણ જયારે એ સામેથી ખેલાડી બોલ ફેંકે છે અને એ વખતે જો એની દ્રષ્ટિમાં આવી જાય ને કે મને હમણાં પુરસ્કાર મળશે, તો આઉટ થઈ જાય. એટલે કે જે એનું ફળ મળવાનું છે એ સમયે તો એ ફળને પણ દ્રષ્ટિમાં ન લે અને ખાલી રમે. એ રમશે તો એનું ફળ તો એને મળવાનું જ છે, પણ એની દ્રષ્ટિમાં એ વખતે ન આવવું જોઈએ. એવી રીતે મોક્ષનું જે ફળ છે એ જ્ઞાનમાં એને બધી ખબર છે છોકરાને, કે જેમ કે મને આના ફળમાં પુરસ્કાર મળવાનું છે, જ્ઞાનમાં બધું જાણે છે. તો જ્ઞાનમાં તો જાણે કે આ મોક્ષ એ પ્રાપ્ત થાય છે, પણ દ્રષ્ટિના ઉપર જે જોર છે દ્રષ્ટિનું એ ત્રિકાળી ધ્રુવ ઉપરનું છે. અપૂર્વ નો અર્થ એ છે કે પૂર્વે ક્યારેય પણ નહીં થયેલો, અને અવસર, અવસર પોતે જે છે પોતે પર્યાય છે. ક્યારેય નથી પ્રગટ થઈ એવી પર્યાય પ્રગટ થાવો. અને જ્ઞાની ભલે માને છે કે આ પર્યાય મારું સ્વરૂપ નથી, તેમ છતાંય તે જ્ઞાનીને એ ભાવના છે કે આ પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય. કૃપાળુ દેવને જ નહીં, આચાર્ય અમૃતચંદ્ર દેવને પણ આ ભાવના હતી. એટલે તો સમયસારના ત્રીજા કળશમાં લખ્યું ને, યદ્યપિ મેં તો શુદ્ધ માત્ર ચૈતન્ય મૂર્તિ હું, ફિર ભી પરિણતિ મલિન હુઈ હૈ મોહો દૈતે, પરમ વિશુદ્ધિ કો પાવે વહ પરિણતિ મેરી, સમયસાર કી આત્મખ્યાતિ નામક વ્યાખ્યા છે. મારી પરિણતિ મલિન થઈ છે તો નિર્મળ થાવ. એટલા માટે આ જાગૃતિ રહી કે પર્યાયની જે મલિનતા છે એ પર્યાયની મલિનતા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના આશ્રયે છૂટે છે, પણ ભાવના એ છે કે આ પર્યાયની મલિનતાથી મુક્તિ મળે અને નિર્મળતા પ્રગટ થાય. પણ નિર્મળતા 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 ઉપર દ્રષ્ટિ કરવાથી નિર્મળતા પ્રગટ નહીં થાય. એટલે અત્યારે તે વર્તમાનમાં તે જે કંઈ પણ જ્ઞાનની આજે નિરંતર વહેતી જે પર્યાયનો જે પ્રવાહ છે એ પર્યાયમાં જ દ્રવ્યને દેખવું, નિરંતર જ્ઞાનનું કાર્ય ચાલે છે. કોઈ પણ જ્ઞેય જ્ઞાનમાં જડાયો, જ્ઞાનમાં જણાયો એ જ્ઞેય જણાતી વખતે આ જ્ઞાનનું જે પરિણમન થયું, આ જે જાણવારૂપ જે પરિણમન થયું એ પરિણમન તો જ્ઞાનનું પરિણમન છે. ભલે જ્ઞેયને જાણવારૂપે પરિણમન થયું પણ એ જ્ઞેયનું પરિણમન નથી, એ જ્ઞાનનું પરિણમન છે. કારણ કે જ્ઞેયનું પરિણમન તો જ્ઞેયમાં થાય છે, જ્ઞેયનું પરિણમન જ્ઞાનમાં નથી. હવે જ્ઞેયનું પરિણમન જ્ઞાનમાં નથી ને જ્ઞેય જ્ઞાનમાં જયારે છે જ નહીં, અજ્ઞાની ભ્રમથી એમ માને છે કે એ જ્ઞેય જે છે એ જ્ઞેય એ જ્ઞાનમાં ગયું, જ્ઞાનમાં આવ્યો એટલે એમ લાગ્યું આ શત્રુ જો આવી ગયો, આ શત્રુ આવ્યો. પણ શત્રુ આવ્યો એમ માન્યું એટલા માટે એવો વિચાર આવે છે કે હવે શત્રુને હું દૂર કરું, કારણ કે માન્યું છે કે આવ્યો. જયારે એમ જાણે કે અહીંયા શત્રુ આવ્યો જ નથી, અહીંયા તો જે છે એટલું જ્ઞાન જ છે, શત્રુ આમાં છે જ નહીં, આ તો જ્ઞાન જ પરિણમી રહ્યું છે. જયારે દરેક સમયે આવી જાગૃતિ વર્તે તો જયારે જ્ઞાન જ પરિણમે છે ને શત્રુ છે જ નહીં તો હું કોને દૂર કરું. આને કહેવાય આ દ્રવ્યની નજીક જઈને દ્રવ્યને દેખ્યું. સામે આ વાઘ આવ્યો ને સિંહ આવ્યો, હવે એમ જોયું કે સિંહ આવ્યો, હવે સિંહને દૂર કરું, સિંહને ભગાડું. પણ જયારે જાણે કે અહીંયા જે પરિણમન થયું છે એ પરિણમનમાં તો સિંહ નથી, એ પરિણમનમાં તો જ્ઞાન જ છે, પરિણમનમાં જ્ઞાન છે. લોટમાંથી એ રીતે સાપ બનાવ્યો, લોટનો ગોળો હતો એમાંથી છોકરાએ રમતા 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 સાપ બનાવ્યો કે આ સાપ છે. પણ એ સાપનો આકાર જેવો દેખાય છે. જયારે જ્ઞાનમાં કોઈ વસ્તુ જણાય ત્યારે જ્ઞાનનો આકાર જ્ઞેય જેવો છે એવો થાય છે, જેવું જ્ઞેય છે એવો જ્ઞાનનો આકાર થાય છે. પણ એ જે આકાર થયો છે એ જ્ઞેયનો આકાર નથી, એ જ્ઞાનનો આકાર છે. આ લોટનો આકાર જે આપણે સાપના આકારે દેખીએ છીએ કે આ સાપનો આકાર સાપનો આકાર, પણ એ સાપનો છે જ નહીં, એ લોટનો આકાર છે, એ લોટનું પરિણમન એમાં થયું છે, સાપનું પરિણમન થયું જ નથી. એવી રીતે જાણવારૂપ જે નિરંતર કાર્ય ચાલે છે આમાં જ્ઞાન જ પરિણમી રહ્યું છે, આમાં કોઈ જગતનું પરિણામ આ જ્ઞેયનું પરિણમન જ નથી. અને આ જાગૃતિ જયારે રહે કે જ્ઞાન જ પરિણમી રહ્યું છે આમાં જ્ઞેય ક્યાંય છે જ નહીં, ત્યારે એ પર્યાયની અંદર પણ પર્યાયની રૂચિ છૂટતા એ દ્રવ્યને દેખે છે. આ કેવી રીતે? પર્યાય થી જુદું, ત્યાં જયારે એમ કીધું ને કે પર્યાય માં દ્રવ્યને દેખે, પર્યાયમાં દ્રવ્યને દેખે એટલે આ છે પર્યાય અને આ દ્રવ્ય. હવે એ દ્રવ્ય ક્યાંય બહારથી પર્યાયની અંદર અનુભવમાં આવવાનું નથી, પર્યાયમાં દ્રવ્યને જ્ઞાની જાણે છે એટલે દ્રવ્ય ક્યાંય બહારથી કઈ અંદર પર્યાયમાં નથી પ્રવેશ કરતું. પણ જે પર્યાય છે એ પર્યાયમાં જ પર્યાયની રૂચિ છૂટતા જ એ પર્યાયથી ન્યારું એવું જે ત્રિકાર એવું એ પર્યાયમાં જ દ્રવ્ય દેખાય છે. અને બોલે છે એમ કે પર્યાયમાં દ્રવ્યનો અનુભવ થયો, માટલું જે છે હવે માટલાની અંદર તમે માટીને દેખો તો કઈ માટી કઈ બીજે લેવા નથી જવાની, એ જે માટલાની પર્યાય છે એમાં તે માટલાની પર્યાયની રુચિ છૂટતા તે માટી દેખાય છે, એને એમ કહેવાય કે પર્યાયમાં દ્રવ્ય દેખાય છે. દ્રવ્ય કે બહારથી નવું નથી કોઈ આવતું, એવી રીતે પાણીના જે મોજા છે હવે એમાં સમુદ્રને દેખો તો મોજામાં સમુદ્રને દેખવા માટે કે દરિયો કે બીજે અલગ નથી, બીજી બાજુ નથી જોવાનું, જ્યાં મોજા દેખાય છે ત્યાં જ દરિયાને દેખવાનો છે. પણ એ મોજાની પર્યાયમાં મોજાને જ તે ખાલી દરિયો ન દેખે અને જાણે કે પાણી એ દરિયો છે અને જેનો રસ ખાલી માટીમાં છે, માટલું પડીને ફૂટી ગયું પણ એ દુઃખી ન થયો, કારણ કે માટલું જે છે એ માટલું ફૂટે છે, માટી નથી ફૂટતી. માટલું ફૂટે છે, માટી નથી ફૂટતી, એટલે ઠીકરા થઈ ગયા પણ એને દુઃખ ન થયું. આ જ્ઞાનની જે જાણવા 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 વાળી પર્યાયનો ઉત્પાદ રાખે એ રાખે છે, પણ એમાં જેનું જોર ચૈતન્યપણા ઉપર છે એ ચૈતન્યપણા ઉપર છે, એને હવે પર્યાયના પરિણામમાં પણ નિત્યતાની ચૈતન્યની જાગૃતિનો જોર રહે છે. આ આ જાગૃતિનું જોર દરેક સમયે આ અવેરનેસ, પછી ત્યારે તમે ક્યાંય પણ બેઠા નથી, ક્યાંય ઉભા નથી, ચાલતા નથી, બોલતા નથી, એ જ્ઞાનનો ફનપિંડ છું. શરીરની અવસ્થા કોઈ પણ પ્રકારની થતી હોય ત્યારે પોતે એવી અંતરની જાગૃતિ આવર્તે કે હું ભગવાન આત્મા, આ દેહની ક્રિયામાં આ ધ્રુવ ચૈતન્યપણું એની અંદર પ્રવેશ્યું નથી, અને જ્ઞાનનું જે આ પરિણમન જે નિરંતર થઈ રહ્યું છે એ પરિણમનમાં એક સળંગ ટકી રહેનારું, સળંગ એક રૂપે ટકી રહેનારું એવું ચૈતન્યપણું. પર્યાય જે છે પર્યાયમાં નવું 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 થાય, પણ એમાં એક જે ધ્રુવ આ આંગળી છે અને આ આંગળીના ત્રણ વેઢા છે, આ વેઢામાં બાંધ્યો છે સાદો દોરો, બીજા વેઢામાં બાંધ્યો છે ચાંદીનો દોરો અને ત્રીજા વેઢામાં બાંધ્યો છે સોનાનો દોરો. સાદો દોરો, ચાંદીનો દોરો અને સોનાનો દોરો, આ બધા દોરા આંગળી સાથે બંધાયેલા છે. એ પર્યાય એ દ્રવ્ય સાથે છે, આ બધા દોરા ત્રણ પ્રકારના, પર્યાય ત્રણ પ્રકારની, એમ એ કેવી રીતે આ દોરા જેમ છે એવી રીતે આ આંગળી સાથે છે. પણ કોઈ છોકરો છે એ બિલકુલ કિનારા પર આવી ગયો અને એ છોકરો નીચે પડવાની આમ તૈયારીમાં છે કે ખાઈમાં નીચે પડે, ત્યાં પપ્પાની આંગળી હતી તો એમાં જે સાદો દોરો ને ચાંદીનો દોરો ને સોનાનો દોરાનો વિકલ્પ એને નથી આવતો, એ સીધી આંગળી પકડી લે છે, એ વગર વિકલ્પ આંગળી જ પકડે છે, આખું એક કળમ, એમાં વિકલ્પ ભેદનો નથી ઉભો થતો. એમ આ મિથ્યા જ્ઞાનની પર્યાયને, સમ્ય જ્ઞાનની પર્યાયને, કેવળ જ્ઞાનની પર્યાય એમ નહીં, ચૈતન્ય એ ચૈતન્ય પણ એ આખી ધ્રુવતા છે. જ્ઞાનીનું જોર એ ધ્રુવ ચૈતન્ય ઉપર છે અને એટલા માટે આ વારંવાર આ જાગૃતિ. સમ્યક દ્રષ્ટિ ક્યારે પોતાને સમ્યક દ્રષ્ટિ માનતા નથી, સમ્યક દ્રષ્ટિ પોતાને સમ્યક દ્રષ્ટિ માનતા નથી, મુનિ ક્યારે પોતાને મુનિ માનતા નથી, અરિયંત ભગવાન પોતાને અરિયંત ભગવાન માનતા નથી, સિદ્ધ ભગવાન પોતાને સિદ્ધ ભગવાન માનતા નથી, અને જે પોતાને આ સ્વરૂપે માને છે કે હું સમ્યક દ્રષ્ટિ છું કે હું મુનિ છું કે હું અરિયંત છું કે હું સિદ્ધ છું, જે પોતાને માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે, કારણ કે પર્યાયને પોતાનું સ્વરૂપ માને છે. અને સમ્યક દ્રષ્ટિ મુનિ કેવળી અરિયંત ભગવાન કે સિદ્ધ ભગવાન પોતાને ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય, આ જે ધ્રુવ ચૈતન્ય કીધું એ રૂપે માને છે, પોતાને પર્યાય સ્વરૂપે નહીં. અને એની સાથે સાથે પર્યાયમાં એવી નિર્મળતા પ્રગટ થતી જાય, આ વાત છે. એટલે કે જે ધ્રુવતાનું જોર આવતા જ તે સહજ રૂપે એ નિર્મળતા પ્રગટ થતી જાય. આનો ભાવ એ કે રાગ ને દ્વેષના ભાવોની જે ઉત્પત્તિ થાય છે ને ભગવાન, એ પરરા ઉપર લક્ષ ગયું, દ્રષ્ટિ ગઈ કે રાગ દ્વેષના ભાવ થયા. હવે જ્યાં દ્રષ્ટિ પોતાના ઉપર આવી હવે પર તરફ દ્રષ્ટિ જતી નથી તો હવે કોના ઉપર રાગ કરે દ્વેષ કરે એટલે રાગ દ્વેષ ના ભાવ તો સહેજે છૂટે છે દ્રવ્ય ના આશ્રય. એને પોતાના ચૈતન્યપણાની જાગૃતિ છે જ્ઞેયોને જાણવાના કાળે પણ. એટલા માટે દરેક સમયે આ જાગૃતિ જ્ઞાનનો જે નિરંતર આ જે કાર્ય ચાલી રહ્યો છે જાણવું 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 જેમ ગોળની અંદર મીઠાશ છે ખટાશ છે કડવાશ છે આવું ગોળમાં બધું આવું પરિણમન થઈ રાખે. મીઠામાંથી ખાટો થાય ખાટામાંથી કડવો થાય આવું એમાં ગોળમાં પરિણમન થઈ રાખે. પણ જેની નજર ખાલી એકલા રસ ઉપર છે રસ રસ માત્ર તો એને ખાટો કે મીઠો કે કડવો એને દરેક સમય રસ છે આ ગોળ રસ વાળો છે આ ગોળ રસ વાળો છે કેવો રસ એનો એને ભાવ નથી રસ વાળો છે. એમ આ જે જાણવા વાળી પર્યાય એ તો થયો ખાટો રસ મીઠો રસ કડવો રસ પણ એમાં જે રસ એવી રીતે ચૈતન્ય નું આખું ધ્રુવ ચૈતન્ય પણ ચૈતન્ય રસ એક સમયની પર્યાયમાં એ આખું ત્રિકાળી એક સમયની પર્યાયમાં અનુભવમાં આવે છે. અનુભવમાં આવવા વાળું જે છે આ ચૈતન્ય પણ એ ત્રિકાળ છે જેમ અહીંયા લાઈવ વાયર બાંધેલો હોય અહીંયા એક દિવાલમાં બાંધ્યો અને એક અહીંયા બીજી દિવાલમાં બાંધ્યો કોઈ આંગળી લગાડી અહીંયા તો આંગળી અડાડી છે ખાલી એ વાયર ને તો આંગળી કઈ બધાને નથી અડી બધા ભાગને એ તો ખાલી અહીંયા આવી પણ જે કરંટ નો અનુભવ થયો એ કરંટ નો અનુભવ ખાલી એટલા ભાગનો નથી થયો એ તો આખા કરંટમાં જે ફેલાયો કરંટ હતો બધો એ બધો અહીંયા આટલામાં જ અનુભવમાં આવી ગયો. અહીંયા એમ ચાર વાગે અનુભવ થયો તો ચાર વાગ્યા વાળો આત્મા અનુભવમાં નથી આવતો એ અનુભવ એટલે આંગળી અને એ ચાર વાગ્યા વાળો ને એ આખો ત્રિકાળી અનુભવમાં આવ્યો છે. ચાર વાગ્યા વાળાની પર્યાયમાં અનુભવમાં આવવા વાળું ક્ષણભરનું નથી અનિત્ય પર્યાયમાં અનુભવમાં આવવા વાળું અનિત્ય નથી એ તો નિત્ય છે એ ધ્રુવ છે. અને ખાસ એ છે કે એ બધા પ્રદેશ ઉપર અહીંયા અનુભવમાં આવ્યો છે કરંટ ખાલી અહીંયા આંગળીને નથી ખાયા અહીંયા બધે પ્રદેશે પ્રદેશે અનુભવ આવ્યો. એમ દ્રવ્યની અનુભૂતિ જ્યાં થાય છે ત્યાં પર્યાયના પ્રત્યેક પ્રદેશે જ્યાં દ્રવ્ય સમસ્ત પ્રદેશો પર છે પર્યાયના સમસ્ત અસંખ્ય અસંખ્ય પ્રદેશમાં ભેદ વગર એવી અનુભૂતિ થાય છે ત્યાં. એટલે જયારે કોઈને આવો કરંટનો અનુભવ થાય અને કોઈ એને હાથ લગાડે તો હાથ લગાડનારાને કરંટનો અનુભવ થાય જેને કરંટનો અનુભવ થતો તો એને હાથ લગાડી દીધો. એવી રીતે જે જ્ઞાનીઓને આત્માનો અનુભવ થાય છે એ જ્ઞાનીઓની સંગતિમાં કોઈ રહી તો એને અનુભવ થાય એટલે કૃપાળુ દેવે સત્સંગને મહત્વ આપ્યું છે કે કરંટનો અનુભવ થાય એની સાથે રહો તો તમને કરંટ લાગશે સત્સંગ મારો. કૃપાળુ દેવની દ્રષ્ટિ જે હતી એ ભાવના હતી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ આવા જે પર્યાયમાં વિકલ્પ ઉત્પન્ન થાય આ જોર ખાસ એના ઉપર હોય જ્ઞાનીનું જોર એના ઉપર મુનિ ધર્મ અંગીકાર કરવાનો જે વિકલ્પ એ વિકલ્પ જયારે ઉઠે ત્યારે એ વિકલ્પમાં પણ વિકલ્પની રૂચિ નથી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એવો જે લખવાનો વિકલ્પ આવે જ્ઞાનીને વિકલ્પની રૂચિ નથી. આવ્યો ભાવ ને લખાઈ પણ ગઈ જો એના ઉપર છે ત્રિકાળી પણ આવી રીતે આ ભાવને પણ એટલા માટે નિર્વિકલ્પ પર્યાય જે પર્યાયમાં નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થઈ જો એવો એક સમયે ત્યાં નિર્વિકલ્પ અનુભૂતિ પર્યાયમાં પ્રગટ થાય અને એવો વિચાર આવે કે આવી નિર્વિકલ્પ અનુભૂતિ આગલા સમયની પર્યાયમાં પણ રહી હંમેશા માટે આવો અનુભવ રહે અનુભવ જયારે થાય ને આવો અનુભવ હંમેશા માટે રહે એવો જ આ ભાવ આવ્યો કે અનુભવ છૂટી ગયો કારણ કે પર્યાયમાં રહ્યો પર્યાયમાં ગયો, એ ત્રિકાળી તરફથી ધ્યાન હટ્યું, પર્યાયમાં ગયું. હવે નિર્વિકલ્પ અનુભૂતિ જે થાય ને, આવો અનુભવ થાય અને નિર્વિકલ્પ ઉપર જો ધ્યાન જાય છે ને, અનુભવ છૂટી જાય, તો પછી વિકલ્પ ઉપર જ્ઞાની નું ધ્યાન કેવી રીતે જાય? જ્ઞાની વિકલ્પ ને પોતાનું સ્વરૂપ કેવી રીતે માને? જયારે જાણે છે કે નિર્વિકલ્પ અનુભૂતિના લક્ષ્ય પણ વિકલ્પ જ થાય છે, નિર્વિકલ્પ નથી થતો. નિર્વિકલ્પ અનુભૂતિ એ ઉપરથી ઉપયોગ, એના ઉપર જે જતો હતો કે અનુભૂતિ અનુભૂતિ એવો ઉપયોગ ત્યાં ગયો તો ત્રિકાળી થી હતી. એટલે જોર ત્રિકાળી ઉપર એવું, કારણ કે સાગર હોય અને આ એક પાણીનું ટીપું સાગર ને છોડીને એક પાણીના ટીપાને એમાં રસ કોણ લે? આ એક સમયની જે નિર્વિકલ્પ અનુભૂતિની પર્યાય અને ત્રણેય કાળમાં ટકી રહેલું નિર્વિકલ્પ આવું જે દ્રવ્યનું સ્વરૂપ કે પોતે વિકલ્પ થી ભિન્ન જ છે એવું સ્વરૂપ, એ સ્વરૂપને છોડીને એક સમયની પર્યાયમાં પોતાપણું કોણ કરે? એટલે અવેરનેસ. આપણે આપણી ભૂમિકામાં આવતો શાસ્ત્રની વાત થઈ, મારે ડગલું ક્યાંથી માંડવાનું છે એની વાત કરવાની છે. ડગલે ને પગલે આ જાગૃતિ કે પર્યાયમાં જે ભાવ આવ્યો, સમ્યક દર્શન ક્યારે થાય, સમ્યક દર્શન ક્યારે થાય, સમ્યક દર્શન ક્યારે થાય, સમ્યક દર્શન ન થાય. દ્રવ્યને મારે પકડવું છે, અરે પકડવું છે, દ્રવ્યને આમ પકડવો, દ્રવ્યને આમ પકડવું છે, અરે પકડવા જશો ક્યારેય ન પકડાય. કારણ એ છે, કારણ કે પકડવાનું કામ કરવાની છે પર્યાય, પર્યાય દ્રવ્યને પકડવાની છે પર્યાય, પર્યાય દ્રવ્યને પકડશે. હવે તમે શરૂઆત જ ત્યાંથી કરો છો કે મારે દ્રવ્યને પકડવું છે, મારે દ્રવ્યને પકડવું છે. કેવી રીતે દ્રવ્યને પકડવું? એટલે જાણે હું પર્યાય છું. અરે હું દ્રવ્ય, આ પર્યાય ઉપરનું રસ નહીં, આનું જોર નહીં, પકડવા ઉપરનું જોર નહીં, પકડવામાં જે આવે છે એનું એટલું જોર દ્રવ્યનું. એ ધ્યાનમાં છે કે ઠીક છે, આ પર્યાયમાં દ્રવ્ય પકડમાં આવે છે, પણ ઉપાડ એનો દ્રવ્યથી થાય, આ દ્રવ્યથી જ ઉપાડ સહેજ એનું પરિણામ થાય. કારણ કે દ્રવ્ય છે ને, ભગવાન અત્યારે હાજર છે, અત્યારે હાજર છે અને સમ્યક દર્શન ક્યારે હાજર છે? હવે ભાવ આવ્યો કે સમ્યક દર્શન ક્યારે થાય, સમ્યક દર્શન ક્યારે થાય, તો સમ્યક દર્શન તો ગેરહાજર છે. અને ગેરહાજરના વિકલ્પો કરીને હાજર ઉપર હું લક્ષ્ય ન કરું તો હાજર નો અનાદર કર્યો મેં. હવે અત્યારે હું તમને એમ કહું કે મારા એક મિત્ર છે જે અહીંયા પ્રવચનમાં આવવાના હતા, અત્યારે નથી આવ્યા. હું આખું પ્રવચન એના ઉપર આપું, તમને એમ થાય આ શું છે કે બંધ કરો ને પ્રવચન, અમે હાજર છીએ એની વાત કરતા નથી, અને ગેરહાજર ની વાત કરો કેવું લાગે? તો ત્રિકાળી ધ્રુવ હાજર છે અને સમ્યક દર્શન ગેરહાજર છે, અને આ ઉલજો છે સમ્યક દર્શનમાં, એટલે થતું નથી. અને ક્યારેય નહીં થાય ભગવાન, એ સમ્યક દર્શન નું જોર મટી જાય. હું ચૈતન્ય 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 નું જોર, આમાં બસ પ્રગટ જ્યોતિ, હું ચૈતન્ય. મારે દોડવું ક્યાં છે, ભાગવું ક્યાં છે? એના ધન કમાવા માટે દોડ કરતો હતો, હવે સમ્યક દર્શન માટે દોડવા માંડ્યું. દોડ ચાલુ નહીં ચાલુ રહી, કારણ કે આદત તો એની એ જ રહી કે દોડવું છે, અને દોડી દોડીને ક્યારેય સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય, દોડી દોડીને ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા ક્યારેય ન પ્રાપ્ત થાય. કારણ કે દોડવાનું એના તરફ હોય જે તમારાથી દૂર હોય, દૂર હોય એની તરફ દોડવું પડે. આ તો અહીંયા હાજર છે, દોડવાની શું જરૂર છે? એટલા માટે અહીંયા જ પ્રાપ્ત થઈ જાય. એટલે લાઉસે કહ્યું કે હું પરમાત્માની શોધ માટે નીકળ્યો, એમને લખ્યું એવું કે હું પરમાત્માની શોધ માટે નીકળ્યો. ક્યાંય પરમાત્મા મળ્યા નહીં, ક્યાંય પરમાત્મા મળ્યા નહીં, અને પછી ખબર પડી કે અરે આ શોધ કરવા માટે નીકળ્યો છે એ તો પરમાત્મા. હું શોધતો તો બધે બાર માં જોર એના ઉપર નથી. એટલે કૃપાળુ દેવજી કે છે કે તું છો મોક્ષ સ્વરૂપ. એનો મતલબ આ છે કે અહીંયા મોક્ષ છે, તું ક્યાં મોક્ષ ની પાછળ ભાગે છે? મોક્ષ અહીંયા છે, મોક્ષ અહીંયા છે. એટલે કે તારા સ્વરૂપ ની દેખ્યું તો મોક્ષ છે, ન દેખ્યું તો મોક્ષ નથી. આ બહુ સમજવા જેવી વાત છે કે મોક્ષ નો અર્થ એ કે એની અંદર આ રાગ દ્વેષ ના વિકલ્પ ત્યાં નથી, ત્યાં દેહ નથી, ત્યાં કર્મ નથી. તો જયારે તે રાગ દ્વેષ ને કર્મ અને એનાથી જુદો તે અહીંયા ચૈતન્ય પણ આને દેખ્યું, તો તે મુક્ત સ્વરૂપ ને દેખી લીધું. આ મુક્તિ નો અર્થ. અને ક્યારેય પણ પોતાને પાપી માનીને, અશુદ્ધ માનીને ક્યારેય નિર્મળતા પ્રગટ નહીં થાય. હું બંધાયેલો છું એમ માનીને પણ નિર્મળતા પ્રગટ નહીં થાય, એવી કે હું મુક્ત છું એમ માનીને પણ નિર્મળતા પ્રગટ નહીં થાય. હું ચૈતન્ય માત્ર છું. આ જોર સ્વભાવ પર નું જોર આવ્યું. હું ચૈતન્ય માત્ર છું અને અહીંયા જ પોતાના ચૈતન્ય પણ. સોક્રેટિસ ને પૂછવામાં આવ્યું હતું કે મર્યા પછી તમે ક્યાં જશો? સોક્રેટિસ એ કહ્યું ક્યાં જશે, અહીંયા તો રહીશ. ક્યાં જશે, અહીંયા તો રહીશ. પેલા તેમણે એ જ કીધું, એના શિષ્યએ પૂછ્યું હતું કે તમને હમણાં ઝેરનો પ્યાલો ફાવે છે અને પછી અમે તમને દફનાવી દઈએ કે ફાડી દઈએ કે શું કરીએ તમે બતાવો. એમણે કીધું કે ઝેર નો પ્યાલો આપવા વાળા જે જેવા છે ને, તમે એ જ કેટેગરી ના છો. તમે એમ કહો છો મારા શિષ્યો છો, શિષ્યો છો, પણ એ જ કેટેગરી ના છો જે ઝેર નો પ્યાલો આપે છે. કારણ કે ઝેર નો પ્યાલો આપવા વાળા પણ એમ માને છે કે હમણાં સોક્રેટિસ મરી જશે, અને તમે એમ માનો છો કે સોક્રેટિસ હમણાં મરવાના છે. બે મૃત્યુમાં ભરોસો કરો છો, બે એક જ લેવલ ના છો. જોશો ક્યાં જઈશ, ક્યાં જઈશ કે અહીંયા જ રહીશ, ક્યાં જઈશ, અહીંયા જ રહીશ. આનો જો આપણે અધ્યાત્મ નો અર્થ કાઢીએ કે મર્યા પછી હું ક્યાં જઈશ, આ દેહ ને છોડીને ક્યાં જઈશ, ક્યાં જઈશ, અહીંયા તો રહીશ. અહીંયા નો ભાવ બહુ ઊંડો છે, અહીંયા નો ભાવ બહુ ઊંડો છે. અહીંયા જ રહીશ એટલે આ જે ત્યાં જાણવું જાણવું, આ ચૈતન્ય ત્યાં છે ને, ક્યાં જઈશ, અહીંયા તો રહીશ. આ ભાવ સમજો. મારા ચૈતન્યપણા ની બહાર ક્યાં જઈશ? આજે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન ની બહાર હું ક્યાં જઈશ? અને એવી જાગૃતિ ત્યાં વર્તે પોતાના ચૈતન્યપણા. આ જ્ઞાન, આ જ્યાં જ્યાં પણ દેહ છે ત્યાં બધે આ આત્મા જે જાણનારી ચૈતન્ય જ્યોતિ, આ બધામાં એવું આખું જ્ઞાન જ ફેલાયું છે. આ બધે જ્ઞાન અને એનો જ્ઞાન નો ઘનપિંડ કયો, ઉપર ઉપર નહીં પણ અંદર બધે જ. આ જેટલી જેટલી અંદર પણ બધે જ્ઞાન જ ફેલાયેલું છે. અને એવું જ્ઞાન નું ઘન છે કે જેમાં અવકાશ જ નથી, એક પરમાણુ પણ પ્રવેશ કરી શકે. એટલા માટે કોઈ પણ ઘટના ઘટે જાગૃતિ ચૈતન્યપણાની જાગૃતિ. એટલા માટે આ કીધું કે તમારું જોર જે છે એ જોર કે તમારું પર્યાય ઉપર છે, પરદ્રવ્ય ઉપર છે, સ્વરૂપ પરનું જોર નથી. સ્વરૂપ પરનું જોર એટલા માટે જ સ્વરૂપની પ્રાપ્તિ થતી. બીજાને પર ઉપર દ્રષ્ટિ છોડો છોડો છોડો. ગુરુદેવે આપણને આટલું સમજાવ્યું, પહેલા ધ્યાન આપણું એના ઉપર જાય કે બીજો શું કરે છે, કોણ કેવું કરે છે, શું કરે છે. તરત જ આ એટલા માટે, કારણ કે આવું ઊંધું કેમ થાય છે? મૂળ જે ભાવ હતો એ ભાવ નથી પકડાયો. એટલા માટે તે આ વાત બહુ સૂક્ષ્મ છે. એટલા માટે તે કે પોતે બસ હું જેટલું સાંભળું છું એટલું મારા પ્રયોગમાં કેટલું મૂકું છું. લાવશે કહે કે કોઈની તાકાત નથી કે કોઈ મને હરાવી શકી. આ દુનિયામાં કોઈની તાકાત નથી કે કોઈ મને હરાવી શકે. કારણ કે જીતવા વાળા લોકો ની જે લાઈન લાગેલી છે જીતવા માટે, એ લાઈનમાં હું ઉભો જ નથી રહેતો, એટલે કોઈ મને હરાવી શકતું નથી. કારણ કે મેં જીતવા માટે થઈને લાઈનમાં ઉભું રહેવાનું જ બંધ કરી દીધું છે. કોઈની તાકાત નથી કે લાઈનમાંથી મને ધક્કો મારીને પાછળ છેલ્લે મૂકી દે. કારણ કે હું સૌથી છેલ્લે ઉભો રહું છું. તમે યુક્તિ, તર્ક, કુતર્ક, વિતર્ક, માયા, કપટ કરી ઘણું કર્યું, તમારી જીત થઈ જાય પ્રાપ્તિ નહીં થાય. અને મારે જીતવું નથી, મારે પામવું છે. આ જાગૃતિ બે ભેદ પડી જાય. જીતવું તો કોઈ બીજો વચ્ચે આવ્યો, કોની સામે જીતવા જાવ, અને પામવું તો અહીંયા પ્રગટ છે, એને જ પામવાનું છે, કોઈ બીજા પાસે જવા જ નહીં. ખરેખર અંતર ઉપરની દ્રષ્ટિ જયારે થાય, નહીં તો આટલું સમયસર તમે વાંચો છો પ્રવચન સાર ને શાસ્ત્રો વાંચો, કેમ પરિવર્તન કેમ નથી આવતું? એનું કારણ જ આ છે, કારણ કે જોર બધું પર્યાય ઉપર છે. દ્રવ્યનું એટલું જોર આવે તમને સ્પેસ જ ન રહે, તમે ટાઈમ નથી આપતા. આ પંખો છે, પંખો અત્યારે એકની સ્પીડ પર છે, ધીમો ધીમો ફરે છે, બે પાંખડા વચ્ચે ખાલી જગ્યા છે, અને ખાલી જગ્યા છે. અહીંયા એક પથ્થરનો ટુકડો લીધો અને બે પાંખડાની વચ્ચે નાખ્યો, એ પથ્થરનો ટુકડો છતને અડી જાય છે. એ બે પાંખડાની વચ્ચેથી જતો ને છતને અડી ગયો. પણ એ જો પાંચની સ્પીડ ઉપર પંખો ફરતો હોય, તમે પથ્થર ફેંકો, એ ફેંકાઈ જશે, ઉપર છતને નથી હડતું, કારણ કે એની ગતિ એટલી તીવ્ર છે. એટલા માટે એને સ્પેસ જ નથી આપ્યો. એટલે કે આપણે આપણા વિચારોને કન્ટિન્યુઅસ, હું ચૈતન્ય ચૈતન્ય, જો સ્પેસ થોડોક આપ્યો, વ્યર્થના વિકલ્પો અંદર પ્રવેશ કરી જશે. સ્પેસ જ ન આપે કોઈ પણ ઘટના થાય, એ ઘટનાના તમે આ જાગૃતિ શાનદાર છે. જ્ઞાનની તરંગોમાં પણ, આ જ્ઞાનના તરંગોમાં એકલા જ્ઞાન માત્ર ને જે દેખે છે, જ્ઞાન માત્ર ને દેખે છે. કૃપાળુદેવ એ જ કહે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આમ મુખ્ય રૂપે આ કાવ્ય પ્રચલિત થયું છે મુનિ ધર્મ અંગીકાર કરવાની ભાવના પર. સમ્યક દર્શન પ્રગટ થતા સહજ રૂપે પર્યાયમાં આવા રાગના વિકલ્પ આવે, આ રાગનો વિકલ્પ આવે કે મુનિ ધર્મ અંગીકાર થાય. રાગનો વિકલ્પ આવે કે પાપનો ઉદય એવો આવે જ્ઞાનીને, પણ જ્ઞાનીને એવો પાપનો ઉદય આવે કે મુનિ થવાના ભાવ આવે. આ પુણ્યનો ઉદય છે, પાપનો ઉદય, મુનિ ધર્મ અંગીકાર કરવાનો ભાવ એ પાપનો ઉદય છે, કારણ કે ચારિત્રમોનો ઉદય છે. ચારિત્રમો પાપ છે, કાતિકરમ બધા જ પાપ છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહ નિયંત્રણ, બધા પાપ પ્રકૃતિઓ છે. એના ઉદયથી થતા આ ભાવો છે. મુનિ ધર્મ અંગીકાર કરવાના ભાવ પણ પાપના ઉદયના ભાવ, અને જે પાપના ઉદયથી થતો જે ભાવ હોય એ હવે ધર્મ હોય કેવી રીતે? એટલે મુનિ ધર્મ અંગીકાર કરવાનો જે વિકલ્પ જે છે એ વિકલ્પ ધર્મ નથી, પણ જે વિતરાગ પરિણતિ પ્રગટ થઈ છે એ અસલી મુનિધર્મ છે. જે વિતરાગ પરિણતિ છે, જે ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વક જે વિતરાગ પરિણતિ પ્રગટ થઈ મુનિને, અને હજી એક કષાય ચોકડીના ઉદયથી હજી જે રાગના વિકલ્પ થાય છે, તો જે રાગના વિકલ્પ થાય છે એ તો અધર્મ છે, એ પાપનો ઉદય. પણ જેટલા અંતે વિતરાગતા પ્રગટ થઈ છે, આ વિતરાગતા જે પ્રગટ થઈ આ ધર્મ છે. ખાલી આ તો કહેવા માટે એવી અંદરમાં ભાવના છે. એકવાર વિચારમાં તો આવ્યું, શરૂઆત તો થઈ, તાજમહેલ બન્યો એના આગ્રામાં બન્યો, એના પહેલા કાગળ ઉપર બન્યો, અને કાગળ ઉપર બન્યો એના પહેલા શાહજહાના વિચારમાં બન્યો. તો શરૂઆત તો વિચારથી થઈ, એટલા માટે કૃપાળુદેવે વિચાર ઉપર બહુ જોર રાખ્યું છે. કર વિચાર તો પામ, ઔષધ વિચાર ધ્યાન, વિચાર ઉપર હું જોર વિશેષ આપ્યું. તમને આજે એક ભાવ તો આવે, એક શરૂઆત તો થઈ. કારણ એ છે, કારણ કે કોઈ પણ જીવ કઈ સ્થિતિમાં છે, ક્યાં છે, એ તમે તમારા લેવલથી એને દેખો છો એટલે તમને એમ લાગે છે. એનું લેવલ તમે જાણ્યું નથી. અને આપણે અત્યારે અહીંયા પહોંચ્યા છે, આમ નામ નથી પહોંચ્યા, એટલી લાંબી યાત્રા પાર કરીને અહીંયા પહોંચ્યા. એક વ્યક્તિ છે, એ વ્યક્તિ ને કહ્યું મેં કે બટાટા ખાધા છે, કે હા મેં કહ્યું સારું કહ્યું છે. આજે તે બટાટા ખાધા કોંગ્રેચ્યુલેશન. એક ભાઈ બેઠા હતા, એ ભાઈ કે તમે શું વાત કરી, કઈ ભાષામાં વાત કરતા હતા? એમને કીધું એ ભાઈ બટાટા ખાધા. તમે બટાટા ખાધા, તમે એને કીધું સારું કર્યું. એને ખબર છે એ ન ખાધું હતું, એ સી ફૂડ એવું એવું ખાવાનું હતું, આજે આટલું ખાધું, કાલે એનાથી આગળ વધશે. પણ તારી દ્રષ્ટિ એવી થઈ ગઈ છે કે હું જેવું કરું એવું જ એને કરવું જોઈએ, એ ન કરેલો બધા પાપી. ક્રમ છે કે જીવ ધીરે 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 તમે અહીંયા અત્યારે આમ નામ પહોંચી ગયા, આમ નામ નથી પહોંચ્યા, કેટલી લાંબી યાત્રા પાર કરીને અહીંયા પહોંચ્યા છે. નહીં દેખો કોઈ જીવને એવા રૂપે કે એ પણ એની યાત્રા પાર કરે છે, ધીરે ધીરે એની શરૂઆત થઈ રહી છે અને એમાં પણ પરિવર્તન આવશે. આજે અહીંયા સુધી એને વિચારથી શરૂઆત તો થઈ કે ના આવું હવે અભક્ષ ને ભક્ષનો ભેદ તો હવે ખબર પડે છે. એને લેવલ રાખી દીધા છે કે આટલું 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 અત્યારે આટલું છૂટે છે, એનાથી આગળ હું કરીશ. અત્યારે આજે મેં આમ કર્યું છે, સારું ભાઈ ચાલ યાત્રા તારી શરૂ થાય છે. એટલું પોઝિટિવલી જો લેવામાં આવે ને તો જીવને આપણે એકાંત થી પકડી લીધું. એકાંત થી પકડી લીધું એટલે ના તમે આમ કરી અનુમોદના કરજે. અરે પણ તને અનુમોદના નો અર્થ તને ખબર છે કેવો? એનો ઊંધો હસ્તે પકડી લીધો છે. કોઈ જીવને આવી રીતે અરે માસ માસમાં પણ ભેદ કરીને કાગડાનું માસ પણ છોડાવ્યું હોય ને તો એમ કીધું છે અનુમોદના કરી કે સારું ભાઈ કાગડાનું તો છોડ્યું, શરૂઆત તો તે કરી, ત્યાંથી તો શરૂઆત કરી. એટલે એટલું કે વિચારથી જો શરૂઆત થાય આગળ જતા પ્રયોગમાં પણ આવશે. એટલા માટે કે મુનિધર્મ અંગીકાર કરવાનો ભાવ પણ આવવો એ પણ મોટી વાત છે. શરૂઆત તો થઈ વિચારથી ભાવથી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રહ? આના ઉપર પણ એક આપણી ધારણા બંધાઈ ગઈ છે. એટલા માટે જ એક ધારણા એવી બંધાઈ ગઈ છે, આ કાળમાં તો સાચા સાધુ હોતા જ નથી, આ કાળમાં સાચા સાધુ હોતા નથી. અરે તું શોધવા ક્યાં ગયો હતો? તું તારા ઘરમાં ઘરમાં બેઠો છે અને તે બાનું કાઢી લીધું ક્યાંય હોતા નથી. અરે પંચમ કાળના અંત સુધી ભાવલિંગી સાધુ નો યોગ છે, પાંચમા કાળમાં કળિયુગમાં સાધુ હોતા નથી. અરે કળિયુગમાં હોતા નથી તો આચાર્ય પુનપુન દેવ કયા કાળમાં થયા હતા? જો અમૃતચંદ્ર આચાર્ય દેવ કયા કાળમાં થયા હતા? જયસેન આચાર્ય કયા કાળમાં થયા હતા? માનતુંગ આચાર્ય કયા કાળમાં? ઉમા સ્વામી કયા કાળમાં? અને એ જ તો આ કાળ છે. પોતાની અંદરમાં એવો એકાંતનો આગ્રહ જ્યાં પકડાઈ જાય છે ત્યાં પછી શોધ પણ મટી જાય છે. અને એટલા માટે 18,500 વર્ષ સુધી આ પંચમ કાળના અંત સુધી ભાવલિંગી સાધુનો યોગ રહેશે. જો તમને ન મળે તો સમજો કે મારું હજી એવું પુણ્યનો યોગ નથી, ઉદય નથી કે મને સાધુનો યોગ થાય. બેઠા છે કે ગુફાની અંદર, એ જ્યાં છે ત્યાં તમારે જવું નથી, તમારે જ્યાં જવું છે ત્યાં એને આવવું નથી. પણ નિષેધ નહીં કરી દો સ્વરૂપ તો એમ છે કે ભાવલિંગી સાધુનો યોગ આ કાળમાં થઈ છે કે નહીં તો જે પણ લીધે દ્રવ્યલિંગી 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 પણ ભાવલિંગી સાધુ પણ જે હોય છે એમને પણ બહારથી તો દ્રવ્યલિંગ આવવું જ હોય છે. ભાવલિંગી સાધુ પણ દ્રવ્યલિંગી હોય છે, એટલે કીધું ને છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી, બારમા ગુણસ્થાન સુધી ના દ્રવ્યલિંગી. આપણે દ્રવ્યલિંગી શબ્દ સાંભળતા જેમ લાગે પહેલા ગુણસ્થાન વાળા જ્ઞાની. ભાવલિંગ હોય ત્યાં તો દ્રવ્યલિંગ હોય જ છે. એ કહેવાની જરૂર ન પડે એટલે નતું કીધું. અને તમે કેવી રીતે ઓળખાણ કરી લીધી? અત્યારે જે આ જે ઓળખાણ થઈ રહી છે, આ ઓળખાણ પણ ક્યાંક ને ક્યાંક એમાં પોતાનો આગ્રહ અહંકાર ક્યાંક ભળે છે. પોતાનો કોઈ પુરુષાર્થ ને પોતાનો કોઈ તત્વ વિચાર નથી. જ્ઞાની ની ઓળખાણ તમે કેવી રીતે કરશો? કે આ જ્ઞાની છે કે અજ્ઞાની છે, તીંગડા તો છે નહીં. કેવી રીતે ઓળખાણ કરશો આ જ્ઞાની કે અજ્ઞાની? કયા નિશાન થી ઓળખાણ કરશો? અને બહુ સૂક્ષ્મ વાત છે. તમે કેવી રીતે જાણ્યું કે આ જ્ઞાની ને આત્મજ્ઞાન થયું હતું? તમારો પોતાનો શું અનુભવ? એટલા માટે સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કોને હોય છે? જેને આત્માની અનુભૂતિ થઈ ગઈ હોય એને. કારણ કે અનુભવીને જ ખબર પડે છે કે જ્ઞાની કોને કહેવાય ને અજ્ઞાની કોને કહેવાય. અજ્ઞાની ને એ ખબર નથી પડતી. અને એનું કારણ છે, જો સાચા દેવશાસ્ત્ર ગુરુ ની ઓળખાણ થવી, સમજણ થવી, શ્રદ્ધા થવી, એનું નામ વ્યવહાર સમ્યક દર્શન છે. હવે સાચા ગુરુ ની ઓળખાણ, સમજણ થવી, શ્રદ્ધા થવી, એ વ્યવહાર સમ્યક દર્શન છે. શ્રદ્ધા થઈ વ્યવહાર સમ્યક દર્શન. અને આત્માની અનુભૂતિ રૂપ આજે નિશ્ચય સમ્યક દર્શન, સાત તત્વોની યથાર્થ શ્રદ્ધા કો કે આત્માની શ્રદ્ધા કો, આ નિશ્ચય સમ્યક દર્શન. અને નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય. તો અનુભૂતિ રૂપ જે સમ્યક દર્શન જે છે એ પ્રગટ થયું ત્યાં એ જીવને શ્રદ્ધા છે કે દેવશાસ્ત્ર ગુરુ ની શ્રદ્ધા છે. એના વગર તો શ્રદ્ધા જ નથી. ખાલી ફોટા મૂકી દેવા શ્રદ્ધા તો થઈ જાય. આપણે એમ કહીએ કે તમે ભગવાનમાં શ્રદ્ધા છે, મહાવીર ભગવાનમાં શ્રદ્ધા છે, નથી. ખાલી વિશ્વાસ મૂક્યો છે કોઈના કહેવાથી શ્રદ્ધા નથી. નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય, એના પહેલા ન હોય. એ ખાલી બોલવા પૂરતી શ્રદ્ધા કહી છે કે માનીએ છીએ માનીએ છીએ. જયારે અહીંયા મુક્ત દ્રવ્ય અનુભવમાં આવ્યું ત્યારે એ મુક્ત પર્યાય જેને પ્રગટ થઈ છે એની સાચી શ્રદ્ધા થઈ કે જેવો અહીંયા મુક્ત દ્રવ્ય અનુભવમાં આવ્યું છે આવું જેમની પર્યાયમાં પ્રગટ થયું એવા દેવ એમને નમસ્કાર કરું છું. અહીંયા અનુભવાયું ત્યારે, એના પહેલા નહીં. કોઈ પણ જ્ઞાનીની જે ઓળખાણ છે, અજ્ઞાની ઓળખાણ કરવા જશે તો કરશે કેવી રીતે? આંધળો આંખ વાળાની ઓળખાણ કરવા નીકળ્યો કે કોની પાસે આંખ છે, લાવ જોઈ આવું, એવી રીતે ખબર પડતી? ખરેખર આ પોતાની અંદર જ ઝાંખીને દેખે તો જ ખબર પડે. બુદ્ધની પાસે આવું થયું તો બુદ્ધની પાસે એક વ્યક્તિને લઈને ગયા અને લોકોએ ફરિયાદ કરી કે આ વ્યક્તિ જે છે એ એમ કે છે કે સમુદ્ર હોતો જ નથી અને હું આને સમુદ્રનો કેટલો ઉપદેશ આપું છું, આ સાંભળતો જ નથી. ત્યારે બુદ્ધે એને કહ્યું કે આ વ્યક્તિને તમે ઉપદેશ આપો છો સમુદ્રનો કેટલો બધો, પણ એને ઉપદેશની જરૂર જ નથી, એને ઉપચારની જરૂર છે. કારણ કે અંધ છે, એને ઉપદેશની જરૂર નથી. અને અજ્ઞાની પોતે પોતાના અજ્ઞાનથી એવો અંધ છે, એને ઉપચાર જોઈએ. ઉપચાર એટલે એ છે પોતે અંદરમાં, પોતાની અંદર જ તે પ્રયોગ કરે, જેટલું જેટલું સાંભળે છે અને પ્રયોગ કરીને દેખે કે શું આવું છે. જેટલો જેટલો પ્રયોગ થતો જાય એમ એમ એને ખબર પડે. આવું છે એટલે ખાલી કીધું ને સાંભળ્યું ને માની લીધું એમ નહી. જેને આંખ જ નથી એ આંખ વાળાની ઓળખાણ ન કરી શકે. જેને પોતાને જ તે દીવો ઓલવાયેલો છે એ બીજા દીવાને પણ કેવી રીતે પ્રગટાવી શકે? એટલા માટે જ તે જ્ઞાનીના યોગમાં, સત્સંગના યોગમાં રહેવાનું કીધું કે પ્રગટેલા દીવા થકી જ તે પ્રગટ છે. એટલે સમ્યક દ્રષ્ટિના ઉપદેશથી સમ્યક દ્રષ્ટિ નો ઉપદેશ જ તે સમ્યક દર્શન ની પ્રાપ્તિ નો નિમિત્ત બને છે. ભાવના એવી ભાવે જ્ઞાની એવી દશા ત્યારે પ્રગટ થાય જયારે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે અને આ જે છે આ ઘર પુત્ર પત્ની પરિવાર આ બધું બહારના સંયોગો અને દેહ ને બધું અમારી બધું એ ભાવના થાય. હવે અહિયાં જયારે આ ત્રિકાળી ધ્રુવ જે અનુભવમાં આવે છે અને અનુભવમાં આ બધું નથી આવ્યું અને પોતાનું જીવન જાણ્યું કે આ ચૈતન્ય જીવન થી મારું જીવન છે, જ્ઞાન થી મારું જીવન છે, હવે આ બધા નથી આની અંદર, તો જયારે જાણી લીધું પછી પર્યાયમાં પણ અહીંયા છે તો એનાથી દૂર જવામાં પણ હવે ભય નથી, શંકા નથી થતી કે કાલે હું આ બધાને છોડીને જતો રહીશ તો, અને કે જાણ્યું છે કે મારું અસ્તિત્વ અને મારી સત્તા મારી પોતાનાથી છે. ત્યારે સહજ રૂપે કે જયારે આનાથી મારી સત્તા છે જ નહીં તો આ બધાની વચ્ચે કેમ હું અહીંયા છું, સહજ રૂપે ભાવ આવે છે. ખાલી અંદરથી જ નહીં, અંદરથી અને બાહ્ય બંને રૂપે ક્યારે છૂટી, ખાલી માન્યતાથી છોડી દીધું એમ ન ચાલે, કારણ કે માન્યતાથી છોડવાનું નામ તો તમને દર્શન થઈ ગયું, પણ ફિઝિકલી પણ જે પકડ્યું હતું એને પણ છોડે એનું નામ મુનિપણું છે. એટલે બાહ્ય અને અભ્યંતર બે કીધા છે, અંદરથી અને બહારથી, કારણ કે ખાલી એને અંદરથી જ ગ્રહણ કર્યું હતું એમ નહીં, બહારથી પણ એને ગ્રહણ કર્યું હતું. બહારથી ગ્રહણ કર્યું છે તો પછી બહારથી પણ છોડતો નથી, એટલે છૂટી જાય. જયારે જાણ્યું કે આ મારું પોતાનું નથી ત્યારે સહજ રૂપે એ અનુભૂતિના બળ પર બહારના સંયોગોથી સહજ રૂપે છુટકારો થતો જાય છે. જયારે નિર્વિકલ્પ અનુભૂતિ થાય એક પરમાણુ માત્ર ને પણ સુખબુદ્ધિ પૂર્વક બચાવવાનો જો ભાવ હોય, એક પરમાણુ માત્ર ને સુખબુદ્ધિ પૂર્વક બચાવવાનો ભાવ હોય એને આત્માની પ્રાપ્તિ ન થાય, તમને દર્શન ન થાય. હું બધું જ છોડી દેવા તૈયાર છું પણ થોડું કંઈક રાખ્યું છે ક્યારેક કામમાં આવશે નથી, બધું દાવ પર લઈ. એટલા માટે થોડા દિવસ પહેલા હું વાક્ય લખ્યું હતું, એ માર્ગ પિયકડો કા માર્ગે, જુવારી કા માર્ગે, જુગારી ને પીવા વાળાનો માર્ગ છે. એને કે આવું કેમ કીધું કે પીવા વાળો છે એની પાસે મસ્તી છે, એને દુનિયા ભૂલાઈ જાય છે. આ એવો અંદરનો રસ પીવે છે કે એને આખી દુનિયા ભૂલાઈ જાય છે અને આ એવો દાવ ખેલે છે, બધું દાવ પર લગાવવા તૈયાર થઈ ગયો, આ બધું છોડવા તૈયાર થઈ ગયો, છોડવા તૈયાર થઈ ગયો એને જાણે છે કોઈ પણ. અને ત્યારે જ તમે તૈયાર રહો છો. આ જે કહ્યું કે કોઈ પણ પ્રદેશ ઉપર લોકમાં તમે રહેવા માટે તમે તૈયાર થયા, એ ત્યારે જ તૈયાર રહી શકો જયારે ખબર છે કે હું જ્યાં પણ હઈશ ત્યાં હું મારામાં છું. આવા વિકલ્પો ના પ્રવાહ જયારે આવતા વહેતા હોય ત્યારે એટલી દૂરી કે આવા વિકલ્પ કેમ આવે છે, કેમ આવે છે, જોર એના ઉપર નથી, જોર ત્રિકાળી પર છે, ત્રિકાળી નું જોર એવું છે. બીજાને દેખીને જ્ઞાનીને મુનિ થવાનો ભાવ નથી આવતો, પણ પોતાની અંદર જ તે એવી વિતરાગતા પ્રગટ થઈ અને વૈરાગ્ય એટલો પરિપક્વ થયો એ દીક્ષા લેલી છે. થોડા સૂક્ષ્મ સિદ્ધાંત ને રહસ્ય સમજવા જેવા છે. ઝાડ ઉપરથી જયારે ફળ એ પાકી જાય પૂરેપૂરું પછી એ ઝાડથી નીચે ખરી જાય, ઝાડથી છૂટું પડી જાય કારણ કે પાકી ગયું છે. કાચું હોય અને એને ઝાડથી અલગ કરી દેવામાં આવે એ અલગ થાય, પણ એ ફળને પણ થોડી તકલીફ પડે છે અને ઝાડની તકલીફ પડે છે. જયારે કોઈ વ્યક્તિ પોતાના પરિવારને છોડીને જાય છે, રાગનો ભાવ પડ્યો છે, મોહનો ભાવ એ પડ્યો છે, દુઃખ થાય, તકલીફ પડે. પણ જેવી રીતે ફળ પૂરેપૂરું પાકી ગયું હોય, સહજ રૂપે છૂટું પડી જાય છે. વૈરાગ્ય એટલો પરિપક્વ થઈ ગયો હોય કે આત્મા સહજ રૂપે ઘરેથી નીકળી જાય. આ પરિપક્વ થયેલો વૈરાગ્ય, પાકેલો વૈરાગ્ય. અને હા, એને તકલીફ નહીં પડે જે છોડીને ગયો. ઝાડને હજી પણ એમ થતું કે અરે જો મારી શોભા તો આના કારણે હતી, ફળના કારણે છોડીને જતું. પરિવારજનોને એમ થાય કે અરે આ અમને છોડીને ગયા, કારણ કે આવો વૈરાગી પુરુષ આ ઘરમાં અને અમને છોડીને ગયા. કૃપાળુ દેવ માટે એમ કહેવાય છે, કૃપાળુ દેવને દીક્ષા લેવી હતી પણ મમ્મીના ના કહેવાથી પછી નહીં લીધી. એક સિદ્ધાંત આમાં સમજી લેવાનો કે કોઈના ના પાડવાથી જ્ઞાની ક્યારે પણ દીક્ષાના ડિસિઝન લેતા નથી. એટલા માટે, કારણ કે કોઈ પણ માં એમ દીકરાને એમ કે ઓકે બેટા જા, સ્ટોપ લક, દીક્ષા પાડશે સારી રીતે. અરે વૈરાગ્ય આવી ગયો હોય માને તો માં પેલા દીક્ષા લઈ લે, પણ માને તો રાગ પડેલો છે તો માં ક્યારે એમ નહીં કે જા બેટા તું. રાગનો ભાવ તો પડેલો છે અંદરમાં. ગોપાળુ દેવની પોતાની આ જો દીક્ષા નથી લીધી તો પોતાની એ સમયની પરિણતિની નિર્મળતા એવી નથી કે દીક્ષા લઈ, પોતાની પરિણતિની નિર્મળતા એવી નથી. અને એટલા માટે તે કૃપાળુ દેવના માટે થઈને જેટલી ભ્રાંતિ અને ધારણાઓ ઉભી કરી છે, એ લોકો જે કહે છે કૃપાળુ દેવને અમે માનીએ, અરે કૃપાળુ દેવ તો આમ કર્યું, દીક્ષા લઈ લીધી, કૃપાળુ દેવ તો બસ કેવળ જ્ઞાન થઈ ગયું, કૃપાળુ દેવ તો મોક્ષે ગયા. આ કાળમાં આવું થાય? આ અતિશય ભાવુકતામાં આવીને સિદ્ધાંતથી વિપરીત કથન કરવા એ જ્ઞાનીઓનો અનાદર છે. ભાવુક નહીં થઈ જાઓ તમે. હા, કૃપાળુદેવ જ્ઞાની હતા પણ ભાવુકતામાં આવીને આવા કથન યોગ્ય નથી. કૃપાળુદેવ પોતે 691 નંબરના પત્રમાં લખે છે કે આ કાળમાં નથી, કાંઈક સમજતું નથી. કેવી રીતે તો પછી કેવળ જ્ઞાનના પ્રકારને ભેદો બધું વર્ણન કર્યું છે પત્રમાં. અને જે જ્ઞાની પોતે લખે છે એ જ્ઞાની માટે જ તમે જો આવા પ્રકારની ધારણા બાંધી દો, એ જ્ઞાનીઓની વાણીનો અનાદર થાય છે. જ્ઞાનીનો તો થાય જ. ભાવના કૃપાળુ દેવની હતી. આ ભાવના છે કે અપૂર્વ અવસર આવો એવો ક્યારે આવશે. ભાવનાની અંદર આપણે એને સ્વરૂપ માનીને એમ માની લઈએ કે બસ, તો આપણા અંદર મિથ્યા તો પોષાય છે. જ્ઞાની છે, ગુરુદેવ તો કહેતા હતા નૈરોબીના પંચ કલ્યાણકમાં, ગુરુદેવે કીધું છે એક અવતારી થઈ ગયા શ્રીમદજી, એક અવતારી પ્રવચનના અંદર ભરસભામાં કીધું છે આવા જ્ઞાની. પૂજ્ય ગુરુદેવશ્રીએ જે ગુણગાન ગાયા છે કૃપાળુ દેવના, ભરસભામાં આ વિડીયો કેસેટની અંદર પણ, અને એ સાંભળીને જે અમને અહોભાવ આવ્યો કે અરે જો કેટલું ગુરુદેવ કૃપાળુ દેવના ગુણગાન ગાય છે. તમે ગુરુદેવને માનો છો કે આ માનીએ છે, કૃપાળુ દેવને ના નથી માનતા, એ ગુરુદેવના ગુરુ નથી માનતા, ગુરુદેવને માનો છો. ખરેખર અહંકાર, અહંકાર અને આગ્રહના કારણે દુનિયા સત્યને પામતા વંચિત રહી. એટલા માટે જ બધા આગ્રહ છોડીને જો તમે દેખો ને તો તમને દેખો. ગુરુદેવે કેમ માન્યા તો પછી કે ના, ગુરુદેવ કે થોડા ભાવુક હતા, ભાવુકતામાં સમ્યક દર્શન થઈ ગયું. ગુરુદેવ તો સમ્યક દ્રષ્ટિ હતા, ભાવુક હતા એટલે સમ્યક દર્શન થયું હતું, ભાવુક હતા એટલે એ દશાએ પહોંચ્યા હતા. અને તું બધા નિર્ણય કરે છે કે ગુરુદેવ કોણ હતા અને કેવા હતા, તો તું ગુરુનો ગુરુ બનવા જાય છે. ક્યાંક ને ક્યાંક પોતાનો અહંકાર આડો આવતો હોય છે. અને ખાસ એ કે કૃપાળુ દેવની ભાષા એવી છે ને એ ભાષામાં જો ભાવ જો ન સમજવા આવે ને, કઈ અપેક્ષા એ વાત કરી છે, તો જીવ ગોથા ખાઈ જાય. અને શબ્દોમાં ક્યાંય ભાવ નથી હોતા, એક શબ્દમાં ભાવ નથી, ભાવ આત્માની અંદર હોય. શબ્દમાં ક્યાં ભાવ છે? તમારે કયા શબ્દનો કયો ભાવ લેવો એ તમારી અંદર છે, શબ્દમાં કઈ નથી. એક વ્યક્તિ ગીતાને વાંચે છે પણ એને ભાવ જ નથી આવતો, કારણ કે ગીતાને અંદર ભાવ લેવા માટે હિન્દુનું હૃદય જોઈએ, કુરાનમાંથી ભાવ લેવા માટે મુસલમાનનું હૃદય જોઈએ. શબ્દમાં હોય તો બધાને ભાવ આવવા જોઈએ, પણ જેની અંદર જ અહોભાવ ન હોય એને આવશે જ નહીં એમાંથી. તો અંદર શબ્દ જે છે એ શબ્દમાંથી કયો ભાવ આપણે ગ્રહણ કરીને, અને જ્ઞાનીમાં જ આ કળા છે કે કોઈ પણ શબ્દ એની સામે લાવો, એ ભાવ લઈને પોતાનું પ્રયોજન સિદ્ધ કરી લે છે. પતિ ભાવ લઈને પોતાનું પ્રયોજન સિદ્ધ કરી લે છે, એમાંથી અર્થને ગ્રહણ કરી લે છે. પણ ક્યારે પણ નહીં તો છે ને, અજ્ઞાનતાને લીધે ને એકાંતના આગ્રહને લીધે બે જ્ઞાનીઓમાં પણ અજ્ઞાનીને વિરોધ લાગશે. બે જ્ઞાનીઓમાં પણ કૃપાળુ દેવની જે દશા જે છે, કૃપાળુદેવની દશાને સમજવા માટે થઈને જે જીવ પોતે તે મોહાશક્તિમાં આટલો પડેલો હોય અને કૃપાળુ દેવની દશાને દેખવા જાય, દેખી પણ ન શકે એ દશા કેવી હતી. ચામડીનો આખો રંગ તમને દેખાય ને એવી રીતે ચામડી ઢંકાઈ ગઈ હતી મચ્છરોથી, કેવા રંગની ચામડી દેખાતી. અહીંયા એક મચ્છર બેસું તો ખબર પડે, બીજા દિવસે બધાને બતાવે છે મચ્છર કરડ્યો મચ્છર કરડ્યો મચ્છર કરડ્યો, રાત્રે આવી ગયો મચ્છરદારી લગાડી નથી. ખરેખર કોઈ વાત જો ન સમજાતી હોય ને કૃપાળુ દેવની, તો એ ફાઇલ ને પેન્ડિંગ રાખજો, ડિલીટ ન કરી દેતા. હું કાલે સમજીશ આને, મને આજે નથી સમજ પડતી. કૃપાળુ દેવનો દેહ છૂટ્યા પછી ગાંધીજી જયારે રાજકોટ આવ્યા, ઉતર્યા રાજકોટ સ્ટેશન પર જ, ત્યાંથી જ તે ગાંધીજી સીધા તે કૃપાળુદેવના સમાધિ સ્થાને ગયા હતા. ક્યાંય નહી, અને ત્યાં જઈને ગાંધીજીએ અપૂર્વ અવસરનો પાઠ કર્યો. આ અપૂર્વ અવસર કાવ્યમાં ગાંધીજીનું એટલું પ્રિય હતું, આ અપૂર્વ અવસરનો પાઠ કર્યો. અને ત્યારે એમ કીધું કે રાયચંદભાઈ તો ન રહ્યા, તો શું કહે છે? રાયચંદભાઈ ન રહ્યા, આ જે ચામડી બળીને રાખ થઈ ગઈ એ રાયચંદભાઈ હતા, આ હાડકું જે પાણીમાં વહી ગયું એ રાયચંદભાઈ હતા, આ જે માસ બળીને રાખ થયું એ રાયચંદભાઈ હતા. જો એ રાયચંદભાઈ હતા તો રાયચંદભાઈ નથી રહ્યા, પણ રાયચંદભાઈ એ નતા. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આ જે છે ને આ રાયચંદભાઈ છે, અને રાયચંદભાઈ અત્યારે છે. જ્ઞાનીનું જે આ વચન જે જ્ઞાનીના છે એ જ્ઞાની છે, અસલી જ્ઞાની. અને એટલા માટે છે આત્મસિદ્ધિ શાસ્ત્ર માટે અમને જે ભાવ આવ્યો કે આત્મસિદ્ધિ શાસ્ત્ર આ જ તો કૃપાળુ દેવ છે, બીજું છે શું? કૃપાળુ દેવની અંતરની પરિણતિ એક 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 વાક્યમાં એક એક શબ્દમાં જરે છે. એટલો અહોભાવ હતો આ કાવ્ય પ્રત્યે, એટલો ગાંધીજીએ પોતાના નિત્યક્રમમાં અપૂર્વ અવસરને રાખ્યું. તમે પોતે વિચાર કરો, આ કાવ્ય જે છે એ કાવ્ય એ જ્ઞાનીઓની જે છે તે 18,500 વર્ષ સુધી કૃપાળુ દેવની જે વાણી છે જગતના જીવોને માટે એવી ઔષધિ સિદ્ધ થશે. કારણ કે આ એક કૃપાળુદેવની દ્રષ્ટિ અને કૃપાળુદેવની દ્રષ્ટિ એટલી વિરાટ હતી, એટલી વિરાટ હતી. એટલે છે છ દર્શન ના નામ પણ નહીં લીધા, નામ પણ નહીં લખ્યા, અને જે કેવું તું એ કહી દીધું. દેહમાં કથન કરવાની પદ્ધતિમાં આટલું અંતર હતું. જે પંડિત ટોડરમલજીએ મોક્ષમાં પ્રકાશકમાં વર્ણન કર્યું, મુસ્લિમ ધર્મનું વર્ણન કર્યું, સાંખ્યનું, મીમાંસકનું, તો આ બધા ના નામ લીધા, એની ડિટેલ લખી, બધું કર્યું. અને કૃપાળુ દેવે શું કર્યું કે ચારવાક દર્શન નું નામ જ નહીં લખ્યું, અને ખાલી એટલું કહી દઉં, કારણ કે ચારવાક વાળા એ છે ને એમ માનતા નથી આત્મા છે બધા, એટલે કૃપાળુ દેવનું નામ નહીં લખ્યું, ખાલી એટલું કહી દીધું આત્મા છે. બૌદ્ધ મત આત્મા નિત્ય છે એવું માનતા જ નથી, તો હે બૌદ્ધ મત વાળા, તમે આત્મા નિત્ય છે એવું નથી માનતા, તમારી આ ભૂલ, તમારી આ ભૂલ, તમારી આ ભૂલ કૃપાળુ દેવ કે અમારે પડવું જ નથી. આત્મા નિત્ય છે, જે એ માને છે એનાથી સત્ય જે છે એની માન્યતાથી વિપરીત એવું જે સત્ય છે એ જ બતાવી દઈએ, અને એને વાંચવું હોય તો વાંચે ને સમજશે પતી ગયું. અને એક દ્રષ્ટિ જે કૃપાળુ દેવની તેનું કારણ છે, એના બહુ ઊંડા રહસ્ય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિની પાસે તમે જાઓ અને તમે બે વસ્તુ છે, હવે કોઈ અહીંયા ચાલુ પ્રવચન ચા પીવે અને એ તમે ચાલુ પ્રવચન ચા પીવો છો, આ ચા પીવા વાળા તો અહીંયા જશે, અહીંયા જશે. હવે એ બધું વર્ણન કરું તો પેલો બીજી વાર આવવાનો નથી. એનું કારણ છે, માણસ જયારે પ્રવચન સાંભળવા ગયો છે હજી વિતરાગી નથી, એ સાંભળશે તો એને પેલા ઝટકો લાગશે. એટલે તમારે એને પેલા કનેક્ટ થવું પડે, અને કનેક્ટ થવા માટે જનરલ વાત કરી કે ભાઈ પ્રવચન સાંભળવાતી વખતે તો જ્ઞાનીઓને પણ પ્રવચન સાંભળતા એવી એકાગ્રતા રહે છે કે ખાવા પીવાનું ધ્યાન જ થતું રહેતું. હવે પેલા એ સાંભળ્યું, એ સાંભળતા હવે વિચાર કરે ને હવે પછી કાલથી ચા બંધ કરે, પણ તું ચા બંધ કર અહીંયા એમ કહીને તમે એને હર્ટ નહીં કરજો. એટલે કૃપાળુ દેવની એ દ્રષ્ટિ હતી કે જે સત્ય છે અમે કહી દીધું, હવે તમારે જેટલું પાડવું એટલું પાડવું. અને એનાથી એટલી એ દશા એવી નિર્મળ 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 થતી જાય છે, વ્યર્થના વિખવાદમાં થતી એ પડવાનું થતું નથી. સમય પણ કૃપાળુ દેવ કે છે અવસર જ ક્યાં છે અમારી પાસે, આયુષ્ય એટલું અલ્પ છે. એટલા માટે તો કૃપાળુ દેવને આવના તો હતી આખી સૃષ્ટિમાં પર્યટન કરીને સત્યની સ્થાપના કરી. એટલા માટે 27મો જે પત્ર છે એ પત્રમાં કૃપાળુ દેવનું આ સપનું હતું, આઈ વિલ ટ્રાવેલ ઓલ ઓવર ધ વર્લ્ડ એન્ડ સ્પ્રેડ ટ્રુ રિલિજન. આજે 142 દેશનું મિશન આ કૃપાળુ દેવનું સપનું છે. 27મા પત્રમાં કૃપાળુ દેવની એ વખતેની જે ભાવના હતી એ પ્રાચીન માત્ર, અને ખરેખર આમ સાક્ષાત ભગવાન જે કહે છે ને એમ જ, એટલું વાત્સલ્ય, કરુણા. અને એટલા માટે નહીં કે જીવ જ્ઞાનીઓની પાસે જાય છે, કૃપાળુ દેવ પાસે જાય છે એટલે નહીં, કૃપાળુ દેવ પોતે જ કરુણાથી ભરેલા છે, એટલી કરુણા અંદર પોતે જ ભરેલા છે. એ ગુલાબનું ફૂલ તમે બાજુમાંથી નીકળ્યા એટલે તમને સુગંધ આપે છે એમ નહીં, તમે નીકળો કે ન નીકળો એ પોતે સુગંધથી ભરપૂર છે. કૃપાળુ દેવ પોતે જ એટલા કરુણાથી ભરપૂર છે. હા, જે એમની પાસે જાય એને લાભ થશે, ન જાય એને ન થાય, પણ પોતા અંદર એટલી કરુણાથી ભરપૂર છે. જગતના બધા જીવોને આ વિતરાગી ધર્મ પ્રાપ્ત થાય એવો અધિકાર છે. ધારણા નહીં બાંધી ગયો કે આ માંસ ખાવા વાળા દારૂ પીવા વાળાને શું કામ. કેટલાય લોકો એમ કે આ માંસ ખાવા વાળા દારૂ પીવા વાળાના એવાના દેશમાં, એવાના ઘરે, એવાના ગામમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર પહોંચી જાય. આ વિતરાગી વાણી માંસ ખાવા વાળાના હાથમાં પહોંચવી જોઈએ? અરે પણ જ્ઞાનીઓએ લખ્યું કે માંસ નહીં ખાવું જોઈએ, દારૂ નહીં પીવું જોઈએ, જુગાર નહીં રમવું જોઈએ,
આવું જે બધું વર્ણન કર્યું એ કોના માટે કર્યું તું શાસ્ત્રમાં? દારૂ પીતા હતા એના માટે, નતા પીતા એના માટે? માસ નતા પીતા એટલે કહેવાની શું જરૂર હતી પછી? અને માંસ ન ખાવું જોઈએ એ ખાતા હતા એના માટે લખ્યું હતું કે આ બધાથી છોડજો, અને ખાતા હતા એના હાથમાં પહોંચશે નહીં વાણી તો છોડશે કેવી રીતે? પણ એ ધારણા આપણે બાંધી દીધી એ આપણું અહંકાર બોલે છે, એ અહંકાર બોલે છે. આ વાણી પ્રત્યેક આત્માને પ્રાપ્ત થાય, કારણ કે હાથમાં આગળ વગર જીવન પલટાય કેવી રીતે? એનું ક્યારેક તો એની શરૂઆત ક્યાંકથી તો થશે કે નહીં? એક વાત એટલી વાત છે કે કૃપાઓ દેવ માફ કરુણા હતી, એટલે ખાલી ભારત દેશ નથી કીધો, આખી સૃષ્ટિ કીધું, આખી સૃષ્ટિમાં પર્યટન કરીને સત્યની. અને એટલા માટે આત્મસિદ્ધિ શાસ્ત્રની જે 1 લાખ સ્થાનો ઉપર સ્થાપના થઈ રહી છે એમાં આપણે બીજું કોઈ નામ ન આપ્યું, એના માટે સ્થાપના શબ્દ ખાસ એટલા માટે, કારણ કે આ કૃપાઓ દેવનો શબ્દ છે. સ્થાપન કરીશું, સ્થાપન આત્મસિદ્ધિ શાસ્ત્ર. કૃપાઓ દેવનો ઓરિજિનલ શબ્દ છે, સ્થાપન કરીશું એટલા માટે થઈને કે કૃપાળુ દેવની જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ એટલી પોઝિટિવ હતી કે તમે ક્યારે બીજાને નીચા પાડીને તમે ક્યારે મોટા નહીં બની શકો, તમે બીજાનું અનાદર કરીને તમને પોતાને મહાન ન બનાવી શકો, નથી કરું. એટલે એટલો ભાવ બસ, એના પરિણામ છે, એના પરિણામ છે. સોક્રેટિસ ને એવું જ થયું હતું, સોક્રેટિસ પોતાના શિષ્ય સાથે બેઠા હતા અને પ્રવચન આપતા હતા, ત્યાં પત્ની આવી સોક્રેટિસ ની, અને પત્ની આવીને કીધું ચા, તો સાંભળ્યું કે ચા 2-3 વાર કીધું નહીં સાંભળતી, ચા નો ગરમ ગરમ ચા હતી કીધી કીધી મોટા પ્રત્યેકી. સોક્રેટિસ નો અડધો ચહેરો આખો આ બાજુનો બળી ગયો, કબર માં ગયા ત્યાં સુધી કાળો પડી ગયો ચહેરો, કાળો કાળો રહ્યો. એ તો ચા ફેંકીને જતી રહી, શિષ્યો બધા હતા, શિષ્યો એ કીધું કે આ પત્ની તમારી આવી સાથે આને આવું કર્યું કે? સોક્રેટિસ એ પૂછ્યું આવું એને કર્યું કે? એવું કેમ કર્યું એ તો તમે એને પૂછો, મને શું કામ પૂછો? એના ભાવે જાણે મારે શું લાગે હોય, મને ખબર નથી એને આવું કેમ કર્યું, એના એનું કામ કરે છે, મને કઈ મતલબ નથી, હું આપણું કામ કરીએ. ચલો કૃપાળુ દેવની એવી દ્રષ્ટિ હતી કે જગત આખામાં જેને જે કરવું હોય એ કરે, એ તું એના ઉપર નહીં જો, તું તારું છું. સહજ રૂપે જ્ઞાનીઓને આવા ભાવ આવે છે, અને આ શાસ્ત્રમાં આ અપૂર્વ અવસર કાવ્યમાં એવા જે ક્રમથી જે ગુણસ્થાનનો આરોહણ થાય છે એમાં 4થા ગુણસ્થાનથી સમ્યક દર્શનથી લઈ દર્શન મોહના વ્યતીત થઈને ત્યાંથી મુનિ ધર્મ અંગીકાર કરવાની ભાવના તો ભાવી છે, પણ એની વિધિ પણ બતાવી. અને સિદ્ધાંતનું બહુ સૂક્ષ્મ રહસ્ય છે જેમાં અમુક અમુક પોઈન્ટ ઉપર આપણે હાઇલાઇટ કરીને આ 4-5 દિવસ દરમિયાન એટલું સૂક્ષ્મ અપૂર્વ અવસરનું આપણે અભ્યાસ કરીશું કે કૃપાળુ દેવે એ ભાવનાની સાથે એ ગુણસ્થાનના કર્ણાનુયોગના વિષયમાં પણ દ્રવ્યાનુયોગને કેવી રીતે અંદરમાં ગર્ભિત કર્યું છે. દરેક સમયે આ જાગૃતિ કરશે. અહીંયા રોજ આપણો આ સત્સંગ સ્વાધ્યાય થશે. સાર એટલો છે, કુલ પરંપરા, એકાંતનો આગ્રહ અને દ્રષ્ટિની સંકુચિતતા થી મુક્તિ થઈ વિરાટ દ્રષ્ટિ અને કૃપાળુ દેવ જેવો તેવું વિરાટ હૃદય આપણું પણ થાય અને એવી દશાએ પહોંચીએ કે પરમપદની પ્રાપ્તિ થાય. આ પરમાત્માઓએ અત્યંત વિનયવાન થઈ એકાગ્રતાપૂર્વક કૃપાળુ દેવની વાણી સાંભળી, અપૂર્વ અવસરની ચર્ચા સાંભળી આ પરમાત્માઓને મારા પ્રણામ કર્યા.
Yeah.